أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وعظيمنا وحبيب قلوبنا وشفي نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم. بسم الله الرحمن الرحيم. اللهم ارزقنا في الدنيا زيارة الحسين عليه السلام، وفي الآخرة شفاعة الحسين عليه السلام، وزدنا محبة الحسين عليه السلام، واشرنا مع الحسين عليه السلام. اللهم اكتبنا من الزوار الحسين عليه السلام. اللهم اجعلنا من الباقين في أعزاء الحسين عليه السلام. اللهم اشرنا في زمرة شيعة الحسين عليه السلام. اللهم اشرنا تحت اللواء الحسين عليه السلام. اللهم ادخلنا الجنة من الباب الحسين عليه السلام بحق محمد وآله الطاهرين. بسم الله الرحمن الرحيم. قال رسول الله صلى الله عليه وسلم، إن الحسين مصباح الهدى وسفينة النجاة. رسول خدا صلى الله عليه وسلم جارے معراج پر گیا ત્યારે رسول الله જોયું કે અર્શ ની ઉપર લખેલું છે કે બેશક ઇમામ હુસૈન અલેહિસ્સલામ સફ મિસ્બાહુલ હુદા છે, એટલે કે હિદાયતના ચરાગ છે, અને સફીનતુન નજાત છે, એટલે કે નજાતની કશ્તી છે. ઇમામ હુસૈન અલેહિસ્સલામ તો હિદાયતના ચિરાગ અને નજાતની કશ્તી છે જ, પરંતુ સાથે સાથે તેમનાથી મનસૂબ દરેક બાબત પણ હિદાયતનો સબબ બને છે. એટલું જ નહીં, ઇમામ હુસૈન અલેહિસ્સલામ જે માટી પર શહીદ થયા છે તે ખાકને ખાકે શિફાનો દરજ્જો મળ્યો છે, અને કરબલા આજે છે તે આપના પવિત્ર ખૂનના કારણે મુઅલ્લા બની ગયું છે. હદીસમાં મળે છે કે કરબલા એક જન્નતનો ભાગ છે, જન્નતનો ટુકડો છે. રિવાયતમાં છે કે કરબલાનો એ ટુકડો કે ઇમામ હુસૈન અલેહિસ્સલામની ઝરી તરફથી ચારે તરફ 20-20 ગઝનો જે ફાસલો છે તે જન્નતનો ભાગ છે, અને 12-12 મીલ સુધી મુકદ્દસ જગ્યા છે. જ્યારે કયામત આવશે ત્યારે પરવરદિગારે આલમ આ જમીનને જન્નતની સાથે મેળવી દેશે. એટલે કે જ્યારે સૂર ફૂંકવામાં આવશે તે પહેલાં જ કરબલાએ મોઅલ્લાને ઉપાડી લેવામાં આવશે, અને તેને જન્નત સાથે મેળવી દેવામાં આવશે. અને જન્નતની અંદર કરબલાની સરજમીન પર રિવાયતો બતાવે છે કે ઉલુલ અઝમ પૈગંબરોના મહેલ બન્યા હશે. જનાબે નૂહ, જનાબે ઈસા, જનાબે મૂસા, જનાબે ઇબ્રાહીમના મકાન જન્નતની અંદર કરબલામાં હશે, ત્યાં સુધી કે ખતમી મરતબત રહમતુલ્લા આલમીન હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલૈહી વસલમ પણ આ સરજમીન ઉપર રહેશે. કામેલું ઝિયારતની અંદર ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામની એક હદીસ મળે છે કે એક વખત કાબાની જમીને ગર્વથી કહ્યું કે મારી જેવું કોણ છે, ખુદાએ મારી પીઠ ઉપર પોતાનું ઘર બનાવ્યું છે, દુનિયાના ખૂણે ખૂણામાંથી લોકો મારી ઝિયારત માટે આવે છે, મને અલ્લાહનું હરમ અને તેની જગ્યા ગણવામાં આવે છે. ત્યારે ખુદાવંદે આલમે તેની તરફ વહી કરીને ફરમાવ્યું કે ચૂપ રહીને અટકી જા, મને મારી ઇજ્જત અને જલાલની કસમ જે ઉચ્ચ સ્થાન મેં કરબલાની જમીનને આપ્યું છે તે તને નથી આપ્યું, કે કરબલાની સરખામણીમાં તારું સ્થાન એવું છે જેમ કે સમુદ્રની સરખામણીમાં સુઈના નાકાનું ટપકું હોય. જો કરબલાની તુરબત ન હોત તો હું તને ઉચ્ચ સ્થાન ન આપતે, અને જો કરબલાના જમીનમાં સુવાવાળો ન હોત તો હું તને પેદા પણ ન કરતે, અને તે ઘરને પણ પેદા ન કરતે જેની ઉપર તું ગર્વ અને અભિમાન કરી રહી છે. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ મક્કાની સરજમીન, એ કાબાની જમીન, રોકાઈ જા, નમ્ર થઈ જા, ઘમંડ અને અભિમાન ન કર, કે કરબલાની જમીનથી મોટી હોવાની કોશિશ ન કર. તો આ હદીસ પણ આપણને બતાવે છે કે કરબલાની જમીન જે છે તેનું ખૂબ જ વધારે મહત્ત્વ છે, તે જન્નતનો ટુકડો છે, તે અંબિયાઓનો ઘર છે. ફરિશ્તાઓ આ જગ્યા પર આવવાની તમન્ના કરે છે. એટલું જ નહીં, જ્યારે કોઈ ફરિશ્તો કરબલાની ઝિયારત કરીને આસમાન તરફ પાછું જાય છે તો આસમાનની હૂરો જે છે તે તેની પાસેથી તોહફા માંગે છે, અને કહે છે કે અમને ખાકે શિફાની તસબી જોઈએ છે. આ એ જમીન છે કે જેન સજદા કરવા માટે બહેતરીન છે. અને એટલા જ માટે અગર આપણે આપણા શહેરમાં આપણા ગામમાં હોઈએ અને આપણે ચાહીએ છીએ કે આપણને બહેતરીન નવાબ મળે, તો પછી આપણે ખાકે શિફા અને ખાકે કરબલાના સજદગા ઉપર આપણું માથું સજદામાં રાખવું જોઈએ. જેમ કે મામે જાફર સાદિક અલે ઇસ્લામ પોતાના જમાનાના લોકોને કહેતા હતા કે અમારા માનવા વાળાઓને શું થઈ ગયું છે કે તેઓની જવાબદારી છે કે તેઓ એક લાલ રંગનું કપડું લે અને તેમાં કરબલાની માટીને જમા કરે અને જ્યારે પણ નમાઝનો વખત થાય ત્યારે પોતાના માબૂદની સામે જ્યારે માથું ઝુકાવવાનું હોય, સજદામાં જવાનું હોય, ત્યારે આ કપડાને ખોલી દે અને તેની માટી ઉપર સજદો કરે. ઇમામ ફરમાવે છે કે ઇમામ હુસૈન અલે ઇસ્લામની કબરની ખાક પર સજદો કરવાથી સાતે જમીનના તબક્કા જે છે તે નૂરાની થઈ જાય છે, એટલે કે બધા પડદા હટી જાય છે અને ઇન્સાન જે છે તે અલ્લાહથી ખૂબ જ વધારે ગરીબ થઈ જાય છે. ગુનાહોના પડદા પણ દૂર થઈ જાય છે અને ઇન્સાન જ્યારે આ પાક ખાક ઉપર સજદો કરે છે ત્યારે તેમાં નમ્રતા અને આજીઝી પેદા થાય છે. સાથે સાથે આ કરબલાની ખાકની ખાસિયત એ છે કે કરબલાની તુરબત અને પાણીની અંદર શફા છે. જેમ કે ઇમામ જાફર સાદિક અલે ઇસ્લામ ફરમાવે છે કે ઇમામ હુસૈન અલે ઇસ્લામના પવિત્ર હરમની ખાક દરેક બીમારી માટે શફા છે અને દરેક ભયથી રક્ષણ છે. બીમારી શારીરિક હોય કે નફસાની રૂહાની બીમારી હોય, આ ખાકે શફા દરેક બીમારીનો ઇલાજ છે. દુનિયાના ભય સામે જ નહીં પરંતુ આખિરત, બરઝખ, કબ્ર અને મુનકીરો નકીર અને દરેક ભયની સામે રક્ષણ છે. શરત એ છે કે યકીન હોય અને તે અહલે બૈત અલે ઇસ્લામમાં દોસ્તોમાંથી હોય. આવો આપણે એક વાક્ય જોઈએ કે જે કિતાબ કામેલો ઝિયારતની અંદર લખેલો છે કે એક માણસ ઇમામે જાફર સાદિક અલે ઇસ્લામ પાસે આવીને અર્જ કરે છે, મોલા, હું ઘણો બીમાર રહું છું, જાત જાતના રોગમાં સપડાયેલો છું, દુઆઓનો ઉપયોગ કરી ચૂક્યો છું પરંતુ કોઈ ફાયદો થતો નથી. ત્યારે આપણા છઠ્ઠા ઇમામે ફરમાવ્યું કે હઝરત ઇમામ હુસૈન અલે ઇસ્લામની પવિત્ર કબ્રની ખાકનો ઉપયોગ શા માટે તું નથી કરતો? તેમાં દરેક બીમારીની શફા છે અને દરેક ભયમાંથી મુક્તિ છે. જ્યારે તમે ખાક લેવા ચાહો ત્યારે આ દુઆ પઢો. પછી ઇમામ એક દુઆ શીખવે છે કે જેનો મતલબ આ હતો કે ખુદાયા, હું તારી પાસે સવાલ કરું છું આ ખાકના હકના વાસ્તા અને તે મલકના હકથી જેણે આ ખાકને લીધી અને તે નબીના હકથી જેણે તેને પોતાની પાસે રાખી અને તે વસીના હકથી જેમાં આરામ કરી રહ્યા છે કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને તેમની અહલે બૈત ઉપર દુરૂદ અને તું સલામ મોકલ અને પરવરદિગાર આ ખાકને મારા માટે દરેક બીમારીની શફા અને દરેક ખોફથી નજાત કરાર દે. આ સાંભળીને રાવીએ અર્જ કરી, મોલા, આ ખાકથી શફા થવું તો સમજમાં આવ્યું પરંતુ આ દરેક ભયથી મુક્તિ કેવી રીતે છે? ત્યારે ઇમામે ફરમાવ્યું કે જ્યારે તમને કોઈ બાદશાહ અથવા બીજા કોઈનો ભય હોય ત્યારે ઘરેથી નીકળતી વખતે આ પાક ખાક તમારી પાસે હોય તો તે તમને દરેક ભયથી મુક્તિ અપાવશે. આના માટે પણ ઇમામે એક દુઆ શીખવી હતી. રાવી કહે છે કે ઇમામે જે રીતે સૂચના આપી હતી તેવી જ રીતે મેં તેનો ઉપયોગ કર્યો અને હું સંપૂર્ણ રીતે તંદુરસ્ત થઈ ગયો અને દરેક ભયથી મને મુક્તિ મળી ગઈ. રિવાયતમાં છે કે માત્ર એક ચણાના દાણા જેટલી ખાકે શિફા ખાવી જોઈએ. આમ તો આપણે જોઈએ, આપણે જાણીએ છીએ કે માટી ખાવી હરામ છે, પરંતુ આ ખાકે શિફા ની ખાસિયત છે કે તેને ખાવાની ઇજાજત મળી છે, પરંતુ તે પણ એક ચણાના દાણા જેટલી. પરંતુ એ વાત યાદ રહે કે આ ખાકે શિફા જ્યારે ખાવા માટે ઉપયોગ કરવાની છે તો તે કરબલાની માટી નહીં પરંતુ ખાકે શિફા જ હોવી જોઈએ. શું ફરક છે ખાકે શિફામાં અને કરબલાની માટીમાં? તો આપણે જોઈએ કે કરબલાએ મોઅલ્લાની અંદરથી કોઈ પણ માટી અગર લેવામાં આવે તો તે ખાકે કરબલા છે, પરંતુ અગર ખાકે શિફા ખાવાના ઉપયોગ માટે જોઈતી હોય તો તે ઇમામ હુસૈન અલૈહિસલામની કબ્ર પાસેની માટી જ હોવી જોઈએ. તબકાએ ખાક ખાક છે, જેનાથી ઇમામ અલૈહિસલામ જે છે તે પોતાનું અને પોતાના ઘરવાળાઓની બીમારીઓનો ઈલાજ કરે છે. કે રિવાયતમાં મળે છે, જનાબ મોહમ્મદ બિન મુસ્લિમ ઇમામ બાકીર અલૈહિસલામ અને ઇમામ સાદિક અલૈહિસલામના ખૂબ જ વિશ્વાસપાત્ર અને નજદીકના સાથીદાર હતા. તેઓ લખે છે કે હું મદીનાએ મુનવ્વરા ગયો. તે સમયે મારા પગોમાં એટલો સખ્ત દુખાવો હતો કે ઊભું નહોતું થઈ શકાતું. લોકોએ ઇમામ બાકીર અલૈહિસલામને મારા દર્દની વાત કરી. ઇમામ અલૈહિસલામે રૂમાલમાં ઢાંકેલો એક પાણીનો ભરેલો પ્યાલો પોતાના ગુલામ સાથે મને મોકલ્યો. ગુલામે મને પ્યાલો આપ્યો અને કહ્યું કે આ પાણી પી લો. ઇમામે મને ફરમાવ્યું છે કે હું ત્યાં સુધી અહીંથી ન જાઉ જ્યાં સુધી તમે પાણી ન પી લો. જ્યારે ગુલામે મને આ કહ્યું તો તેઓ કહે છે કે મેં આ પ્યાલો લીધો. જ્યારે પાણીને મેં નજદીક કર્યું તો તેની સુગંધ કસ્તુરી જેવી હતી અને સ્વાદ શ્રેષ્ઠ હતો. પ્યાલો ઘણો ઠંડો હતો. જ્યારે મેં તે પાણીનો પ્યાલો પી લીધો ત્યારે ગુલામે મને કહ્યું કે તમારા આકાએ કહ્યું છે કે પાણી પીને તમે મારી પાસે આવી જાઓ. હું વિચારવા લાગ્યો કે હું તો ઉઠી પણ નથી શકતો, હું કેવી રીતે જાઉં? પરંતુ જેવું જ તે પાણી મારા પેટમાં પહોંચ્યું તેવું જ મારા પગમાં જે દર્દ હતું તે બધો દુખાવો મટી ગયો. હું ઊભો નહોતો થઈ શકતો, પરંતુ તે પીધા પછી ખૂબ જ આરામ અને આસાનીથી મારા પગે ચાલીને હું ઇમામ અલૈહિસલામની ખિદમતમાં પહોંચ્યો. મેં અંદર આવવાની રજા માંગી. ઇમામ અલૈહિસલામે બુલંદ આવાજથી મારા તંદુરસ્ત થવાની મને ખબર આપી અને હાજર થવાની રજા આપી. હાજર થઈને મેં ઇમામને સલામ કરી, હાથો અને પવિત્ર કપાળને ચુંબન આપ્યું અને પછી ઇમામ અલૈહિસલામે મને પૂછ્યું, તમને તે પાણી કેવું લાગ્યું? મેં અર્ઝ કરી, મોલા, હું ગવાહી આપું છું કે આપ અહેલે બૈતે રહેમત છો અને આપ ખરેખર વસીઓના વસી છો. આપે મોકલેલ પાણી આપના ગુલામે મને આપ્યું. તે સમયે ઊભો નહોતો થઈ શકતો, હું ખૂબ જ નિરાશ થઈ ચૂક્યો હતો. મેં તે પાણી પીધું. મેં તેનાથી વધુ સુગંધી, સ્વાદિષ્ટ અને ઠંડુ પાણી ક્યારે જોયું નથી. મોલા, પાણી પીધા પછી ગુલામે કહ્યું કે ઇમામે તમને બોલાવ્યા છે. હું વિચારતો હતો કે હું જરૂર જઈશ, પછી ભલે મારો જીવ નીકળી જાય, પરંતુ આ પાણી પીધા પછી મારા બધા દર્દો મટી ગયા. વખાણ તે ખુદાના જેણે આપને આપના શિયાઓ માટે રહેમત બનાવ્યા છે. આ સાંભળીને ઇમામ અલૈહિસલામે ફરમાવ્યું, એ મોહમ્મદ, તમે જે પાણી પીધું તેમાં હઝરત ઇમામ હુસૈન અલૈહિસલામની પવિત્ર કબ્રની ખાક ભળેલી હતી. શફા માટે આ સૌથી વધુ સારી આ જ પાક ખાક છે, તેની સરખામણીમાં કોઈ ચીજ નથી. પછી મામે કહ્યું કે અમે અમારી સ્ત્રીઓ અને બાળકોને આ જ પીવડાવીએ છીએ અને દરેક પ્રકારની બરકતો મેળવીએ છીએ. આ બનાવથી આપણને ખ્યાલ આવે છે કે ઇમામ પોતાના શિયાઓને કેટલું ચાહે છે અને કેટલું ધ્યાન રાખે છે. આ તો ઇમામના જમાનાની વાત છે, પરંતુ આજે પણ અગર કોઈ ચાહે તો સાચે જ ખાકે શફાથી શફા મેળવી શકે છે. કે હમણાંનો જ વાક્યો છે કે એક માણસના દીકરાને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યો અને તબિયત એટલી વધારે ખરાબ હતી કે એવું લાગતું હતું કે રૂહ ક્યારે પણ જિસ્મમાંથી નીકળી જશે. અને જ્યારે હાલત આટલી બધી ખરાબ થઈ ગઈ તો બધા રિશ્તેદારો જે છે તે મળવા માટે હોસ્પિટલમાં આવે છે. વારાફરથી વારા તેઓ તે છોકરાને મળવા માટે જાય છે. બસ હવે ઇંતજાર હતો. લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ખબર આવશે કે ઇંતકાલ થઈ ગયો છે, આ છોકરો આ દુનિયાને રુખસત કરી ચૂક્યો છે. ત્યારે આ છોકરો, આ દીકરાના પિતા જે છે તે ખૂબ જ મૂંઝવણમાં હતા, ખૂબ જ વધારે દુઆઓ માંગી રહ્યા હતા. જ્યારે જોવે છે કે દવાઓએ, ઇન્જેક્શને, ડ્રીપે કોઈ અસર નથી કર્યો ત્યારે યાદ આવે છે કે શા માટે હું ખાકે શિફાનીસનો ઇસ્તેમાલ ન કરું. તેઓ જલ્દીથી ખાકે શિફાને મેળવે છે અને તે બાળક કે જેના માટે લાગી રહ્યું હતું કે રૂહ ક્યારે પણ જિસ્મમાંથી નીકળી જશે તેની પાસે આવે છે અને તેને આ ખાકે શિફા આપે છે. અને પછી આ ખાક કે જેની અંદર શહીદોનું ખૂન મળેલું છે તેનો અસર એ થયો કે તે બાળકને મુકમ્મલ શિફા મળી જાય છે. તો આપણે જોયું કે કાકી શિફા જે છે તે દુનિયાની અંદર તો બીમારીઓથી શફા આપે છે, ભયભીતોને દરથી નજાત આપે છે, પરંતુ સાથે સાથે કાકી શિફા જે છે તે કબ્રમાં કામ આવનારી વસ્તુ છે કે તે અઝાબને બરતરફ કરે છે. જેવી રીતે કે પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકીર અલ ઇસ્લામથી હદીસ મળે છે કે મોટામાં મોટો ગુનેગાર અગર હોય અને અગર ઇમામ હુસૈન અલ ઇસ્લામની કબ્રની માટી તેને મસ થઈ જાય, તેને અડાડવામાં આવે, તો પરવરદિગાર જે છે તેનાથી અઝાબે કબ્રને દૂર કરી દે છે. રિવાયતોમાં મળે છે કે કરબલાની અંદર જે દફન થાય છે તેને ફિશારે કબ્ર પણ થતો નથી, અને જે નજફે અશરફમાં દફન થાય છે તેને મુનકીરો નકીરના સવાલ જવાબથી નજાત મળી જાય છે. શેખ અબ્બાસે કુમી પોતાની કિતાબમાં લખે છે કે એક વખત તહેરાનથી એક મૈયતને કરબલા લઈને આવી રહ્યા હતા. તેઓનો ઈરાદો એ હતો કે તેઓ આ મૈયતને કરબલામાં દફન કરે. સાંજનો વખત થઈ ગયો હતો અને આ લોકો કરબલાની બહાર પહોંચી ગયા હતા. બધા લોકો વિચારે છે કે થોડો આરામ કરી લઈએ અને જ્યારે સવારનો વખત થશે ત્યારે કરબલામાં દાખલ થઈ જઈશું અને આ મૈયતને દફન કરી લઈશું. મૈયતને એક જગ્યાએ મૂકવામાં આવી અને બધા લોકો જે છે તે સૂઈ ગયા. અડધી રાતનો સમય હતો કે એક માણસ ઉઠ્યો અને ગભરાઈને બધાને કહી રહ્યો હતો, જલ્દી ચલો કે મૈયતને કરબલામાં દાખલ કરવાની છે. બધાએ પૂછ્યું શું થયું. તેણે કહ્યું કે સવાલ પછી પૂછજો, પહેલાં આપણે જલ્દીથી કરબલાની અંદર દાખલ થવાનું છે. જ્યાં કરબલાની હદો શરૂ થતી હતી ત્યાં જ્યારે આ લોકો પહોંચ્યા ત્યારે તેણે કહ્યું કે બસ હવે વાંધો નહીં, તમે લોકો આરામ કરો કે આપણે કરબલાની અંદર પહોંચી ગયા છીએ. બધા લોકો પૂછવા લાગ્યા કે અમને સમજમાં નથી આવતું કે તમે આવું શા માટે અડધી રાતે કહ્યું, શું ફરક પડતો હતો અગર આપણે આ મૈયતને સવારે લઈને કરબલામાં આવત. ત્યારે તે કહે છે કે જ્યારે હું સૂતો ત્યારે મેં એક સપનું જોયું અને સપનાની અંદર મેં જોયું કે 3-4 અઝાબના ફરિશ્તાઓ અને 2-3 આપણા શહેરના જૂના મરહુમીન જે છે તેઓ આવ્યા છે. તેઓ મૈયતની આસપાસ ઊભા હતા અને કહી રહ્યા હતા કે જેટલા સવાલ પૂછવા પૂછી લો, જેટલો અઝાબ દેવો હોય દઈ દો, કે ખાલી આજની રાત છે, કાલે જ્યારે આ કરબલાની અંદર દાખલ થઈ જશે તો પછી આપણે તેને સવાલ અને જવાબ કરી શકશું અને ન તેના ઉપર અઝાબ કરી શકશું. એની પહેલાં કે આ કરબલામાં દાખલ થાય આપણે તેનો હિસાબ કિતાબ કરી લઈએ. આ શખ્સ કહે છે, તેથી હું ડરી ગયો અને હું ઊઠીને બસ તમને એ જ કહેવા લાગ્યો કે પહેલાં આપણા આ મરહૂમ દોસ્તને આપણે કરબલાની અંદર દાખલ કરી દઈએ, જેથી પરવરદિગારે આલમ સૈયદુ શહદા ઇમામ હુસૈન અલી ઇસ્લામના સદકામાં તેના ગુનાહોને માફ કરી દે, તેની ઉપર અઝાબ શરૂ થાય, હિસાબો કિતાબ થાય તે પહેલાં તે જવારે સૈયદુ શહદા ઇમામ હુસૈન અલી ઇસ્લામમાં પહોંચી જાય. પરંતુ આપણે જોઈએ કે આ કરબલાની જમીનનો ફાયદો ફક્ત એ લોકોને મળશે કે જેઓ ઇમામ હુસૈન અલી ઇસ્લામની મારિફત રાખતા હોય, જો ઇમામ હુસૈન અલી ઇસ્લામથી મોહબ્બત કરતા હોય અને તેમની ઇતાઅત કરતા હોય. જેમ કે ઇમામ સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે, તે ઝિયારતની અંદર કે જે આપ્યા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન અલી ઇસ્લામ માટે પડી છે, કે તેના જુમલા છે કે મોલા જે આપની ઝિયારત માટે આવે છે તેની બક્ષિશ થઈ જાય છે, પરંતુ શરત એ છે કે આરફન બેહકહી, એટલે કે તે આપના હકની મારફત રાખતો હોય. નહીં તો આપણે જોઈએ કે ઉમરે સાદ જે છે તેના લશ્કરના લોકો પણ જમીને કરબલામાં જ દફન થયા છે. હા આઝાદારો, આપણે જોઈએ કે જ્યારે સૈયદ શહદા ઇમામ હુસૈન અલી ઇસ્લામ રજબની 28મી તારીખે મદીનાથી સફર શરૂ કરે છે ત્યારે ઇમામ મક્કા આવે છે. મક્કામાં આપ માહે રમઝાન, શવ્વાલ, ઝિલકાદ આમ 3 મહિના રહ્યા, પરંતુ આઝાદારો રાહતથી નથી રહ્યા. સતત દુશ્મનો તરફથી ઇમામને ભય રહેતો હતો કે કદાચ ખુદાના ઘરમાં આપને કત્લ કરી નાખે. લખવામાં આવ્યું છે કે યઝીદને જ્યારે ખબર પડી કે ઇમામ હુસૈન અલી ઇસ્લામ મદીનાથી મક્કા ગયા છે ત્યારે તેણે 30 લોકોને હાજીઓના લિબાસમાં મક્કા મોકલ્યા અને કહ્યું હતું કે જ્યારે મોકો મળે તો તરત ઇમામ હુસૈન અલ ઇસ્લામને તેઓ શહીદ કરી નાખે. ફરજંદે રસૂલ ઇમામ હુસૈન અલ ઇસ્લામને તેની જાણ થઈ ગઈ અને ઇમામ નહોતા જાતા કે ખાને કાબાની ઇજ્જત જે છે, તેની અઝમત જે છે તે પાયમાલ થાય, ત્યાં ખુરેઝી થાય. અને એટલા જ માટે ઇમામ હુસૈન અલ ઇસ્લામે મક્કા છોડવાનો નિર્ણય લીધો. 8મી ઝિલહજના સૈયદ શૌદાએ પોતાની હજને ઉમરામાં તબદીલ કર્યું અને આ તરવિયાના દિવસે ઇમામ અલ ઇસ્લામ ઇરાક તરફ જવાની તૈયારી કરવા લાગ્યા. ઇરાક તરફ રવાના પણ થઈ ગયા. મંઝિલો પછી મંઝિલો વટાવતા જાય છે. મંઝિલે શરાફથી આગળ જ્યારે વધ્યા ત્યારે અસહાબમાંથી એક જણે બુલંદ અવાજથી તકબીર કહી. ઇમામે તકબીર કહેવાનું કારણ પૂછ્યું તો સહાબીએ અર્જ કરી કે મોલા, દૂર દૂર મેં ખુરમાના દરખત જોયા, તેથી હું સમજ્યો કે હવે પાણી મળશે અને અમે મશ્કને ભરી લઈશું. આ સાંભળીને બીજા સાહાબીઓએ કીધું કે નહીં, ખુદાની કસમ, અમોએ આ જગ્યાની આસપાસ કોઈ દિવસ ખજૂરના ઝાડ નથી જોયા. ઇમામે ફરમાવ્યું, તો પછી તપાસો કે શું છે. જ્યારે ખૂબ જ બારીક નજરે જોયું તો જણાયું કે એ તો ભાલાની અણીઓ અને ઘોડાના કાન છે. ચોક્કસ કોઈ લશ્કર આ તરફ આવી રહ્યું છે. ઇમામે ફરમાયું, શું અહીં કોઈ એવું સ્થળ છે કે અમો તેની તરફ પીઠ કરી સામેથી આ લોકોનો મુકાબલો કરી શકીએ. અસહાબોમાંથી એક જણે જાણ કરી કે મોલા, ડાબી તરફ ચાલો, તે તરફ અંસારોનો એક કબીલો રહે છે. તે સ્થળ સુરક્ષિત પણ છે અને તેઓ આપણી મદદ પણ કરશે. ઇમામ અલૈહિસ્સલામે આ મતને પસંદ કર્યો અને તે તરફ ચાલ્યા. ઇમામ અલૈહિસ્સલામ જ્યારે તે તરફ પહોંચ્યા તો ખેમા ઊભા કર્યા અને ત્યાં અહેલે હરમને ઉતારો આપ્યો. દિવસના બે પહોરનો વખત હતો. સૂરજ પોતાના ગરમ કિરણોથી ધરતીને શેકી રહ્યો હતો. ચો તરફ લૂ ફેંકાતી હતી. આવનારી ફોજ હજારની સંખ્યામાં હતી. આખી ફોજ પોતાના સરદાર હુર બિન યઝીદ રિયાઈની સાથે ત્યાં પહોંચી. પ્યાસથી તેઓનો બુરો હાલ થઈ રહ્યો હતો કે એકાએક સિપાહીને તરસના કારણે હોઠ ઉપર જાન આવીને અટકી ગઈ હતી. ઘોડાની જીભો પણ મોઢાની બહાર નીકળી પડી હતી. પરંતુ આ જોઈને સાકીએ કોસરના લાલનું દિલ ધડપી ઉઠ્યું. આંખોમાં આંસુ આવી ગયા. હાશમી જવાનોને આજ્ઞા કરી કે જલ્દી કરો, આ ફોજના એકે એક ઇન્સાનની, એક એક હેવાનની તરસ છેપાવો. કોઈ અર્જ કરી, યબ્ન રસૂલ અલ્લાહ, પહેલે તો આ લોકો આપણા દુશ્મન છે, બીજું કે અમે આ લોકોને બધું પાણી અગર પીવરાવી દઈએ તો પછી આપણે આ સફરમાં શું પીશું. અમારી સાથે ઓર્તો પણ છે, નાના નાના બાળકો પણ છે, તેઓ પાણી વગર કેમ રહી શકશે. એ સિવાય મોલા, આસપાસ ક્યાંય પાણી નજર નથી આવતું. પરંતુ કરીમ અને રહીમ મોલા હુસૈન, સખી ઇબને સખી, સાકીએ કોસરના બેટાએ જવાબ આપ્યો કે ગમે તે થાય, પરંતુ મારાથી આ લોકોની આવી હાલત નથી જોવાતી. ગર્જ મોલાની આજ્ઞા થતાં જ અકીલી અને જાફરી, અલવી અને ફાતમી જવાનોએ મશકો ભરી હોરના લશ્કરને પાણી પીવરાવવાનું શરૂ કર્યું. દરેકે દરેક ફોજના સિપાહીને પાણી પીવરાવવામાં જ્યારે આવ્યું તે પછી વાસણો ભરી ઘોડાની સામે રાખવામાં આવ્યા અને દરેક હેવાનને પણ સેરાબ કરવામાં આવ્યું. ઇમામ હુસૈન અલ ઇસ્લામે પણ મશક લીધી હતી અને બધા સિપાહીઓને ઇમામ આગ્રહ કરીને પાણી પીવરાવતા હતા. જ્યારે આખી ફોજ સેરાબ થઈ ગઈ પછી ઇમામ હુસૈન અલ ઇસ્લામે નસીહત કરી કે તમે પરહેજગાર બનો અને હકદારના હકને ઓળખો તો ખુદા તમારાથી ખુશ થશે. એ લોકો, જો તમને અમારું અહીં આવું પસંદ નથી તો અમારા માટેનો તમારો મત બદલાઈ ગયો હોય તો હું પાછો ફરી જઉં. હુરે અર્જ કરી, યબ્ન રસૂલ અલ્લાહ, ખુદાની કસમ, આપ જે કાંઈ ફરમાવો છો તેનાથી હું સાવ અજાણ છું. ન તો મને કાગળના લખ્યાને ખબર છે, ન તો કાસિદ મોકલ્યાની જાણ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે અકબા બિન સમાનની પાસે કુફાવાળાઓના પત્ર મંગાવ્યા અને હુરને ફરમાવ્યું કે જો આ પત્રો કુફાવાળાઓના છે કે નહીં. કે તેઓએ મને પોતે કુફા તરફ બોલાવ્યો છે. ઓરે અર્ઝ કરી, મોલા, હું એ લોકોમાંથી નથી કે જેઓએ આપને કાગળો લખ્યા છે. હું તો ઇબને ઝિયાદ તરફથી આવ્યો છું કે મને તેણે હુકમ કર્યો છે કે હું આપનો સાથ ત્યાં સુધી ન છોડું જ્યાં સુધી આપ કુફા તેની સમક્ષ ન પહોંચો. આ સાંભળીને ઇમામે ફરમાવ્યું, હુર, તારી મોત તારા ઇરાદા કરતાં વધુ નસીક છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ત્યાંથી આગળ વધ્યા, પરંતુ હુરના લશ્કરે ઇમામનો માર્ગ રોક્યો. ઇમામે ગઝબનાક થઈને હુરને કહ્યું કે તારી મા તારો વિલાપ કરે, તારો શું ઇરાદો છે? ત્યારે હુરે જવાબ આપ્યો, યબ્ન રસૂલલ્લાહ, આપ સિવાય બીજા કોઈ અગર આ શબ્દો કહ્યા હોત તો હું પણ જવાબમાં એની માનું નામ લેત, પરંતુ યબ્ન રસૂલલ્લાહ, આપની માતૃશ્રીનું નામ તો હું જિક્ર ખેર વિના લઈ નથી શકતો. ઇમામે ફરમાવ્યું, આખર તું શું કરવા ચાહે છે? તેણે કહ્યું કે મારો ઇરાદો એ છે કે આપને ઇબને ઝિયાદ પાસે લઈ જાઉં. ઇમામે કહ્યું, એ તો હરગિઝ નહીં બને. હુરે કહ્યું, તો પછી હું આપનો સાથ નહીં છોડું. ઇબને ઝિયાદે મને હજી આપની સાથે જંગ કરવાનો હુકમ તો નથી કર્યો, સિર્ફ આપને કુફા સુધી લઈ જવાનો જ હુકમ કર્યો છે. જો આપ કુફા જવા ન ચાહતા હો તો એવા માર્ગ તરફ તમે વયા જાઓ કે જેના કુફા તરફ જતો હોય અને જેના મદીના તરફ જતો હોય. ત્યાંથી મામે ડાબી તરફ જવાનો ઈરાદો કર્યો. અઝાદારો મુસાફિરે કરબલા, મંઝિલ કાપતા કાપતા એ જમીન ઉપર આવી પહોંચ્યા કે જ્યાંનો વાયદો હતો અને તે મહોરમની બીજી તારીખ હતી. હઝરતનો ઘોડો ચાલતા ચાલતા રોકાઈ ગયો. આપે બીજા ઘોડા તરફ સવાર થયા, તેણે પણ કદમ ન ઉપાડ્યા એટલે સુધી કે મામે સાત ઘોડા બદલ્યા. પણ કોઈ ઘોડો જ્યારે આગળ ન વધ્યો તે વખતે મામે અજબ થઈને પૂછ્યું, માયો કાલો ઓલે હાઝેલ અર્ઝ, અરે આ જમીનનું નામ શું છે? લોકોએ કહ્યું, મોલા, આ એ જમીન છે કે જેની ઉપર અંબિયાઓ ઇમ્તિહાનમાં મુબતલા થયા છે. મોલા, તમે જંગલમાંથી જલ્દી પસાર થઈ જાઓ. પરંતુ જ્યારે મામે કહ્યું કે નહીં, તમે બતાવો આ જગ્યાનું નામ શું છે, ત્યારે લોકોએ કહ્યું, મોલા, આ જમીનને નૈનવા કહેવામાં આવે છે. ઇમામ પૂછે છે, હલ્લાહ ઇસ્મુન, કે શું આનું કોઈ બીજું પણ નામ છે? લોકોએ જવાબ આપ્યો, મોલા, અને શત્ય ફુરાત પણ કહેવામાં આવે છે. ઇમામોએ કહ્યું, ભાઈઓ, આ સિવાય પણ શું બીજું કોઈ નામ છે? છેવટે લોકોમાંથી કહે કહ્યું, યો કાલો લહા કરબો બલા, કે મોલા જમીનને કરબો બલા પણ કહેવામાં આવે છે. આ કરબલાનું નામ સાંભળવું હતું. ઇમામ એક ઠંડી આ કહેચી અને ઘોડા પરથી ઇમામ નીચે ઉતર્યા અને કહ્યું કે હા, જેની ખબર મારા નાનાએ આપી હતી એ જમીન ઉપર હું હવે આવી પહોંચ્યો. મારી સફર ખત્મ થઈ, હવે હુસૈન કયામત સુધી અહીં જ રહેશે. આ એ જમીન છે કે જ્યાં મારા અઝીઝ અને અનસાર દુંબાની જેમ ઝબા કરવામાં આવશે અને અમારા નાના નાના બચ્ચાઓનું ખૂન અહીં રેડાશે. હાય ઓર તો અસીર થશે. ત્યાર પછી મામે જમીનદારોને બોલાવ્યા અને ફરમાવ્યું, મને આ જમીનની આબોહવા પસંદ છે, જો તમે આ જમીન અમને આપો તો અમે તેને વસાવીએ. તેઓએ અર્ઝ કરી, યબ્ન રસૂલલ્લાહ, અમો અને અમારી જમીન હાજર છે, પણ આ જમીન ઉપર નબીઓ અને અવલિયા બલામાં ફસાયેલા છે. એવું ન બને કે આપ પણ મુસીબતમાં ફસાઈ જાઓ. ઇમામે ફરમાવ્યું, જે કાંઈ તમારો હક કહેવાનો હતો તે અદા કર્યો, પણ હું મજબૂર છું. જ્યારથી ખુદાવંદે આલમે આસમાન અને જમીનને પેદા કર્યા છે તે જ દિવસથી આ જમીનને મારા માટે મુકરર કરી છે. ગર્ઝ ઇમામે 60,000 દિરહમમાં આ જમીનને વેચાતી લીધી અને એ ખેડૂતોને ફરી બક્ષી આપી અને આપે ફરમાવ્યું, હું તમને રજા આપું છું કે અમારી પરદેશીઓની કેટલી કબ્ર અહીં બનશે તે છોડીને બાકીની જમીન પર તમે ખેતી કરજો. પરંતુ હા, મારી બે શરત છે. પહેલી શરત એ છે કે જે કોઈ મારો સવાર મારી કબ્રનું નિશાન પૂછતો આવે તો તેને મારી કબ્રનું નિશાન બતાવજો અને તેની સાથે સારી રીતે વર્તજો, કારણ કે કેટલાક લોકો દૂર દૂરથી તકલીફ ઉપાડીને અમારી ઝિયારત માટે આવશે અને કેટલાક અહીં રહેશે અને મારા મરતા દમ સુધી મારી કબ્રને નહીં છોડે. પછી ઇમામ કહે છે, બીજી શરત એ છે કે મારા ઝવ્વારને 3 દિવસ અને 3 રાત મહેમાન રાખજો અને તેમને બહુ જ આરામ આપજો.
કોઈ જાતની તેઓને તકલીફ ન પહોંચે. આ ઇમામ પોતાના ઝવારોથી કેટલી મોહબ્બત કરે છે. મૌલાએ કબ્રની જગ્યા તો વેચાતી લીધી, પરંતુ પછી ખ્યાલ આવ્યો હશે કે હુસૈન કબ્રની જગ્યા તો લીધી પણ દફન કોણ કરશે.
ઇમામે ફરી બની અસદના લોકોને બોલાવ્યા. જ્યારે એ બધા હાજર થયા ત્યારે ઇમામે ફરમાવ્યું કે ભાઈ અબ્બાસ, મર્દોને એક તરફ, ઔરતોને બીજી તરફ અને બચ્ચાઓને એક તરફ બેસાડો. ત્યાર પછી મર્દોને ઇમામે કહ્યું, એ ભાઈઓ, મને આ જમીન ઉપર કત્લ કરવામાં આવશે. લાશ મેં ગોરો કફન પડી રહેશે. જ્યારે લશ્કર ચાલ્યું જાય ત્યારે અમને દફન કરી દેજો. પછી ઔરતોને મામે કહ્યું, એ બહેનો, હુસૈન જેવી રીતે આ લોકોનો મહેમાન છે તેવી રીતે તમારો પણ મહેમાન છે. અગર તમારા મર્દો લશ્કરના ખોફથી અમનો દફન ન કરે તો તમો તેઓને કહેજો, આગ્રહ કરજો કે જેથી અમારી આશો બે ગૌરવ બે કફન ન રહી જાય. તે પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અજબ મઝલૂમીની સાથે બચ્ચાઓ તરફ જોઈને તેઓને પાસે બોલાવે છે અને કહે છે, બાળકો, હુસૈન તમારાથી પણ એક હરજુ રાખે છે. એ બાળકો, હુસૈન ગરીબ છે. અગર તમારા મા બાપ અમને દફન ન કરે તો તેમને દફન કરવાનું કહેજો. અરે એમનાથી ન બની શકે તો તમે રમતા રમતા આવજો અને એક એક મુઠ્ઠી ખાક અમારી લાશો ઉપર નાખજો કે જેથી અમે દફન થઈ જઈએ. અલા લાનતુલ્લાહ અલ્કૌમ ઝાલિમીન ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઊન. بسم الله الرحمن الرحيم. اللهم عجل لوليك الفرج واجعلنا من انصاره واعوانه وشيعتك ولا تجعلنا من اعدائه بحق محمد واله الطاهرين. فاكفنا يا قاضي الحاجات ويا كافي المهمات انك على كل شيء قدير. اللهم صل على محمد وعلى محمد واجعل فرجهم. تمام مرحومين માટે એક સૂરે ફાતિહાની ગુજારિશ છે.